એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, આજની આપણી જ્ઞાન ગોષ્ઠીમાં આપણે એક એવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કૌભાંડની ઊંડાણમાં ઉતરીશું જેણે એમ કહી શકાય કે દુનિયાભરની સરકારો અને મોટી મોટી બેંકોને પણ હચમચાવી દીધી હતી.
હા, આપણે વાત કરી રહ્યા છે મલેશિયાના કુખ્યાત 1MDB કૌભાંડ વિશે.
અને આ ચર્ચા માટે આપણો આધાર છે ટોમ રાઇટ અને બ્રેડલી હોપનું ખૂબ જ ચર્ચાસ્પદ પુસ્તક બિલિયન ડોલર હોયલ.
નમસ્કાર. અને આ વિશે ખરેખર કહું તો આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જુઓ, આ ફક્ત કોઈ એક દેશની એમ કે નાણાકીય ગરબડની વાત નથી.
બરાબર.
આ તો આપણને એ દેખાડે છે કે આજની આ ગ્લોબલાઇઝ્ડ દુનિયામાં કેવી રીતે આખી વૈશ્વિક નાણાકીય સિસ્ટમ, રાજકારણ અને આ સેલિબ્રિટી કલ્ચરનો ઉપયોગ કરીને અબજો ડોલર લોકોની નજર સામેથી ચોરી શકાય છે.
સાચી વાત છે. અને આ કૌભાંડથી આંતરરાષ્ટ્રીય બેન્કિંગ સિસ્ટમની જે મોટી ખામીઓ છે અને આ સત્તા અને સંપત્તિનું જે ગઠબંધન છે એના પર સીધો પ્રકાશ પડે છે.
અને જેની અસર છેવટે તો સામાન્ય નાગરિક સુધી પહોંચે છે એ ભૂલવું ન જોઈએ.
બિલકુલ. અને આ સત્યને બહાર લાવનારા જે લેખકો છે, ટોમ રાઇટ અને બ્રેડલી હોપ, એ પણ કંઈ સામાન્ય પત્રકારો નથી. બંને જણ વોલ સ્ટ્રીટ જર્નલ જેવા મોટા અખબારના પુરસ્કાર વિજેતા તપાસ પત્રકારો છે.
હા, અને એમની જે પૃષ્ઠભૂમિ છે, એમનો જે અનુભવ છે, એ આ કહાણી માટે એકદમ પરફેક્ટ છે. ટોમ રાઇટ, એમણે તો વર્ષો સુધી એશિયામાં રહીને આવા નાણાકીય ગુનાઓ અને ભ્રષ્ટાચાર પર ખૂબ ઊંડાણપૂર્વકનું રિપોર્ટિંગ કર્યું છે.
અને તેઓ તો 1MDB કૌભાંડનો પર્દાફાશ કરનારા શરૂઆતના પત્રકારોમાંના એક હતા, ખરું ને?
બરાબર. અને બીજી તરફ બ્રેડલી હોપ છે. એમણે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, વોલ સ્ટ્રીટ અને ખાસ કરીને આ સોવરેન વેલ્થ ફંડ્સ, એટલે કે દેશોના જે મોટા સરકારી રોકાણ ભંડોળ હોય ને, એના ઊંડા જાણકાર છે.
એટલે એમ કહી શકાય કે આ જટિલ મામલાના બંને છેડા, એક તરફ એશિયાનું રાજકારણ અને ભ્રષ્ટાચાર અને બીજી તરફ વૈશ્વિક નાણાકીય બજારો, આ બંનેની ઊંડી સમજ એમની પાસે હતી.
ખરેખર. અને સૌથી અગત્યની વાત એ છે કે જુઓ, તેઓ માત્ર બહાર બેસીને વિશ્લેષણ નથી કરી રહ્યા. એમણે તો વોલ સ્ટ્રીટ જર્નલ માટે આ કૌભાંડને ઉજાગર કરવામાં એમ કે સક્રિય ભૂમિકા ભજવી હતી. એમને હજારો લીક થયેલા ડોક્યુમેન્ટ્સ મળ્યા, અંદરના સૂત્રો પાસેથી માહિતી મળી, નાણાકીય રેકોર્ડ્સ મળ્યા, અને આ કામ માટે એમને પુલિત્ઝર પુરસ્કાર માટે ફાઇનલિસ્ટ તરીકે પણ નોમિનેટ કરાયા હતા. એટલે એમની વાતમાં દમ તો છે જ.
તો આ પુસ્તકનું મુખ્ય હાર્દ શું છે? આ બિલિયન ડોલર વેલ, એટલે કે અબજુ ડોલરની વેલ માછલી જેવી આ મોટી હસ્તીની વાર્તા શું છે?
મૂળ વાત એમ છે કે આ પુસ્તક મલેશિયાનું જે સરકારી રોકાણ ભંડોળ હતું 1MDB, એમાંથી લગભગ 5 બિલિયન ડોલર, તમે વિચાર કરો, 5 બિલિયન ડોલર, એ કેવી રીતે ચોરી લેવામાં આવ્યા એની રોમાંચક પણ એટલી જ આઘાતજનક સત્યકથા છે.
અને આ બધું કર્યું કોણે? મુખ્ય સૂત્રધાર કોણ?
એ જ તો આશ્ચર્યની વાત છે. મુખ્ય સૂત્રધાર હતો ઝોલો નામનો એક યુવાન મલેશિયન ઉદ્યોગપતિ, અને એની પાસે કોઈ સત્તાવાર સરકારી પદ નહોતું.
આ જ વાત ગળે નથી ઉતરતી. કોઈ સરકારી હોદ્દો જ નહીં, અને છતાં આટલા મોટા પાયા ગોટાળો. પુસ્તક કદાચ આ જ સવાલ ઉઠાવે છે કે કેવી રીતે એક સામાન્ય લાગતો યુવાન દુનિયાની મોટી બેંકો, અનુભવી રાજકારણીઓ અને આખી રેગ્યુલેટરી સિસ્ટમની આંખમાં ધૂળ નાખીને અબજો ડોલર ચાઉં કરી જાય છે.
બરાબર. પુસ્તકની શરૂઆત થાય છે ઝોલોના ઉદયથી. એ કેવી રીતે બ્રિટન અને અમેરિકાની જાણીતી કોલેજોમાં ભણવા ગયો, પણ એનું ધ્યાન ભણવા કરતાં વધારે તો પ્રભાવશાળી લોકો સાથે નેટવર્કિંગ કરવા પર હતું.
શરૂઆતથી જ.
હા, એની શરૂઆતની યુક્તિ જે હતી એમ કે એ ઉધારના પૈસાથી અથવા બીજા કોકના નામે મોટી મોટી વૈભવી પાર્ટીઓ કરતો, જેથી એવું લાગે કે આ માણસ તો બહુ જ પૈસાદાર અને વગદાર છે, દેખાવ ઊભો કરતો હતો.
અને આ દેખાડો કરવાની સ્ટ્રેટેજી ચાલી ગઈ,
ખાસ કરીને જ્યારે એની દોસ્તી મલેશિયાના જે તત્કાલીન નાયબ વડાપ્રધાન હતા અને પછી વડાપ્રધાન બન્યા નજીબ રઝાક, એમના સાવકા દીકરા રિઝા અઝીઝ સાથે થઈ. બસ આ કોન્ટેક્ટે એને સીધો સત્તાના કેન્દ્ર સુધી પહોંચાડી દીધો.
અને પછી નજીબ રઝાક વડાપ્રધાન બન્યા ત્યારે 1MDB ફંડ આવ્યું.
હા, દેખીતી રીતે તો એ ફંડ દેશના વિકાસ માટે હતું, પણ પુસ્તક દાવો કરે છે કે શરૂઆતથી ઝોલો અને એના સાથીઓનો ઈરાદો એમાંથી પૈસા કાઢવાનો હતો.
ઓ, તો પૈસા કાઢવાની શરૂઆત કેવી રીતે થઈ? પહેલો મોટો હાથ ક્યાં માર્યો?
પહેલો મોટો ગોટાળો થયો પેટ્રો સાઉદી નામની એક કંપની સાથે. કહેવાતું હતું કે આ એક સંયુક્ત સાહસ છે, જોઈન્ટ વેન્ચર છે. વન MDB એ એમાં $1 બિલિયન રોકાણ કર્યું, પણ એમાંથી $700 મિલિયન રોકાણ થતાની સાથે જ સીધા ઝોલોના કંટ્રોલવાળી એક શેલ કંપનીના સ્વિસ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા.
$700 મિલિયન અને શેલ કંપની એટલે?
શેલ કંપની એટલે મૂળભૂત રીતે કાગળ પરની કંપની. એનું કોઈ ખાસ કામકાજ ના હોય. એનો મુખ્ય ઉપયોગ જ પૈસા છુપાવવા કે પછી ગેરકાયદેસર રીતે અહીંથી તહીં ફેરવવા માટે થાય.
અને આ બધામાં ગોલ્ડમેન સેક્સ જેવી આટલી મોટી આંતરરાષ્ટ્રીય બેંકની શું ભૂમિકા હતી? એનું નામ પણ બહુ ચર્ચાયું હતું.
હા, ગોલ્ડમેન સેક્સની ભૂમિકા ખૂબ જ વિવાદાસ્પદ રહી છે. એમણે વન MDB માટે 3 મોટા બોન્ડ ઇસ્યુ કર્યા, જેનાથી લગભગ $6.5 બિલિયન ઊભા કરવામાં મદદ મળી.
$6.5 બિલિયન?
હા, અને આ કામ માટે એમણે લગભગ $600 મિલિયનની અસાધારણ કહેવાય એટલી ઊંચી ફી લીધી.
$600 મિલિયન ફી.
પુસ્તક એવો આરોપ મૂકે છે કે બેંકના કેટલાક અધિકારીઓ, ખાસ કરીને ટિન લેસનર નામના અધિકારી, એમણે ઘણા બધા રેડ ફ્લેગ્સ એટલે કે ખતરાના સંકેતો ને જાણી જોઈને નજરઅંદાજ કર્યા. કેમ? કારણ કે એમને આ સોદામાંથી મોટો નફો દેખાઈ રહ્યો હતો.
પેલી વાત સાચી પડી કે સિસ્ટમ ઘણીવાર એવું પૂછવા માટે ગોઠવાયેલી છે કે આ સોદો કેવી રીતે થઈ શકે, પણ એવું પૂછવા માટે નહીં કે શું આ સોદો ખરેખર કરવો જોઈએ.
બિલકુલ, એટલે કે નફા સામે નૈતિકતા, સિદ્ધાંતો બધું બાજુ પર મુકાઈ ગયું.
અને આ $6.5 બિલિયન જે ઊભા થયા,
હા,
એમાંથી પણ મોટા ભાગના પૈસા
કંપનીઓની જાળ બિછાવેલી હતી એના દ્વારા જ. અને પછી તો શરૂ થઈ $50 બિલિયનની ઉડાઓ ગીરી. શું નહોતું એમાં?
જેવી કે
લાસ વેગાસમાં $crore પાર્ટીઓ, જેમાં લિયોનાર્ડો ડિકેપ્રિયો, પેરિસ હિલ્ટન જેવા હોલિવૂડ સ્ટાર્સ હાજર રહેતા, એમને કરોડોની ભેટો અપાતી મોડલ મિરાન્ડા કેરને $1,00,000 ક્રિસ્ટલ પિયાનો ભેટમાં આપ્યો હતો.
બાપરે.
દુનિયાભરમાં આલિશાન મકાનો ખરીદ્યા, પ્રાઇવેટ જેટ અને પેલી પ્રખ્યાત સુપર યોટ ઇક્વેનિમિટી, જેની કિંમત $250 મિલિયન હતી. આ બધું ચોરીના પૈસાથી.
અને પેલી હોલિવૂડ ફિલ્મ ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ, એનું ફંડિંગ પણ આમાંથી જ થયું હતું ને, જે પોતે જ શેરબજારના એક મોટા કૌભાંડની વાર્તા હતી. આનાથી મોટી વક્રોક્તિ શું હોય?
ખરેખર નજીબ રઝાકના સાવકા દીકરા રિઝા અઝીઝની જે કંપની હતી રેડ ગ્રેનાઇટ પિક્ચર્સ, એણે આ ફિલ્મ બનાવી. આ બધા પાછળનો હેતુ ફક્ત પૈસા ઉડાવવાનો નહોતો.
તો બીજું શું હતું?
એનાથી વૈશ્વિક સ્તરે પોતાની એક પ્રતિષ્ઠા બનાવવાનો પ્રયાસ હતો. કાળા નાણાંને સફેદ કરવાનો રસ્તો હતો. અને ઝોલો બહુ સારી રીતે સમજતો હતો કે જો તમે અતિશય સંપત્તિનો દેખાવ ઊભો કરો તો લોકો તમારી પર સવાલ નહીં ઉઠાવે, પણ તમારા પ્રભાવમાં આવી જશે.
પણ આટલો મોટો ભ્રષ્ટાચાર, આટલી ઉડાઓગીરી, એ ક્યાં સુધી છુપાવી શકાય? આખો ભાંડો ફૂટ્યો કેવી રીતે?
અહીં પત્રકારત્વની ખરી તાકાત દેખાય. પુસ્તકના જે લેખકો છે, રાઇટ અને હોપ, એમને પેટ્રો સાઉદી કંપનીના એક ભૂતપૂર્વ કર્મચારી ઝેવિયર જસ્ટો, એમના તરફથી હજારો ઈમેલ્સ અને બીજા દસ્તાવેજો મળ્યા. આ લીક થયેલા ડોક્યુમેન્ટ્સમાં જ કૌભાંડની પૂરી બ્લુપ્રિન્ટ હતી, નક્કર પુરાવા હતા.
ઓહો. અને પછી એમને વોલ સ્ટ્રીટ જર્નલમાં એમના લેખો પ્રકાશિત કર્યા. પછી શું થયું?
પછી તો દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો. મલેશિયામાં રાજકીય ભૂકંપ આવી ગયો. સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપોર, અમેરિકા જેવા દેશોએ પોતાની તપાસ શરૂ કરી. અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ DOJ એ તો ઇતિહાસનો સૌથી મોટો સંપત્તિ જપ્તીનો કેસ દાખલ કર્યો.
એમાં શું હતું?
એમણે વન MDBમાંથી ચોરાયેલા પૈસાથી ખરીદેલી $1 બિલિયનથી વધુની સંપત્તિ, પેલી યોટ ઇક્વેનિમિટી, ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ ફિલ્મના રાઇટ્સ, મોંઘી કલાકૃતિઓ, રિયલ એસ્ટેટ, આ બધું જ જપ્ત કરવાની માંગ કરી.
અને મલેશિયાના રાજકારણ પર એની શું અસર થઈ? નજીબ રઝાકનું શું થયું?
ખૂબ મોટી અસર થઈ. 2018માં મલેશિયામાં ચૂંટણી થઈ અને 60 વર્ષથી જે પક્ષ સત્તા પર હતો, નજીબ રઝાકની પાર્ટી, એ હારી ગઈ. નવી સરકાર આવી અને એમણે 1MDB કેસની તપાસને ટોચની પ્રાથમિકતા આપી.
એટલે નજીબ રઝાક પર કેસ થયા?
હા, નજીબ રઝાક અને એમની પત્ની રોઝમાહ મંસૂર બંને પર ભ્રષ્ટાચારના અનેક આરોપો મુકાયા, કેસ ચાલ્યા અને નજીબ રઝાકને તો સજા પણ થઈ. બીજી બાજુ ગોલ્ડમેન સેક્સના પેલા અધિકારી ટીન લાયસનરે અમેરિકામાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો અને સરકારી સાક્ષી બની ગયો. બેંકને પણ અબજો ડોલરનો દંડ ભરવો પડ્યો.
પણ પેલો મુખ્ય ખેલાડી ઝોલો, એનું શું થયું? એ પકડાયો?
ના, ઝોલો ફરાર થઈ ગયો. આજની તારીખે પણ એ આંતરરાષ્ટ્રીય ભાગેડું છે. એવું માનવામાં આવે છે કે એ ચીનમાં ક્યાંક છુપાયેલો છે, પણ હજુ સુધી પકડાયો નથી. મતલબ કે આ આખા કૌભાંડનો જે મુખ્ય સૂત્રધાર હતો એ હજુ પણ કાયદાની પકડથી દૂર છે.
આ આખી વાર્તા સાંભળીને તો ખરેખર મગજ ચકરાવે ચડી જાય. આમાંથી કયા મુખ્ય વિષયો કે સંદેશાઓ આપણે તારવી શકીએ?
જુઓ, પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો એ છે કે ભ્રષ્ટાચાર હવે કેટલો વૈશ્વિક બની ગયો છે. આજની દુનિયામાં પૈસા એક દેશમાંથી બીજા દેશમાં એટલી સરળતાથી ફરી શકે છે. શેલ કંપનીઓ ટેક્સ હેવન જેવા દેશોનો ઉપયોગ કરીને મોટા પાયે નાણાકીય ગોટાળા કરવા અને પછી એને છુપાવવા, એ બધું શક્ય બની ગયું છે. બીજું, દેખાવ અને છબી બનાવવાની શક્તિ. ઝોલો એ સાબિત કરી દીધું કે જો તમે પૂરતો દેખાવ, પૂરતો ભ્રમ ઊભો કરી શકો સંપત્તિ અને પ્રભાવનો, તો વાસ્તવિક દુનિયાના દરવાજા તમારા માટે ખુલી જાય છે, ભલે તમારી પાસે કશું ના હોય.
અને ત્રીજો મુદ્દો જે મને બહુ અગત્યનો લાગે છે તે છે જાણી જોઈને આંખ આડા કાન કરવાની વૃત્તિ. ખાસ કરીને ગોલ્ડમેન સેક્સ જેવા નાણાકીય જગતના રખેવાળો, ગેટકીપર્સ જેમને કહેવાય, એમની ભૂમિકા બહુ શંકાસ્પદ રહી. શું નફાની લાલચ એટલી બધી હતી કે સ્પષ્ટ દેખાતા જે ખતરાના સંકેતો હતા એને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા? આ એક મોટો સવાલ છે.
ચોક્કસપણે. આ ઉપરાંત પેલું સેલિબ્રિટી અને ગ્લેમરનો ઉપયોગ કરવો પોતાની છબી ચમકાવવા માટે અને લોકોની શંકા દૂર કરવા માટે, એ પણ એક મહત્વનું પાસું છે.
અને પાંચમું,
અને કદાચ સૌથી આશાસ્પદ એ છે કે જ્યારે બધી મોટી સંસ્થાઓ નિષ્ફળ જાય ત્યારે સ્વતંત્ર તપાસ પત્રકારત્વ કેટલું જરૂરી અને અનિવાર્ય છે. જો આ પત્રકારોએ જોખમ લઈને આ સત્ય બહાર ન પાડ્યું હોત તો કદાચ આ કૌભાંડ આટલા મોટા પાયે ખુલ્લું ન પડ્યું હોત.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો પણ ટાંકવામાં આવ્યા છે જે ખરેખર આ કૌભાંડના મૂળને સ્પર્શે છે. જેમ કે એક વિચાર છે કે ઝોલોની અસલી પ્રતિભા પૈસા કમાવવામાં કે મેનેજ કરવામાં નહોતી, પણ એ સમજવામાં હતી કે જો તમે અકલ્પનીય સંપત્તિનો ભ્રમ ઊભો કરો તો લોકો એના પર વિશ્વાસ કરશે અને તમને સાચી સંપત્તિ સુધી પહોંચાડી દેશે.
આ ખરેખર દેખાવની તાકાત બતાવે છે.
હા, બરાબર. અને આ બીજો વિચાર પણ એટલો જ માર્મિક છે. આખી વૈશ્વિક નાણાકીય સિસ્ટમ, બેન્કો, કાયદાકીય સલાહકારો, નિયમનકારો, એ બધા એ પૂછવા માટે ગોઠવાયેલા હતા કે આ સોદો કેવી રીતે પાર પાડી શકાય, પણ એ પૂછવા માટે નહીં કે શું આ સોદો કરવો જોઈએ.
આ સીધો નફાલક્ષી માનસિકતા પર કટાક્ષ છે.
અને પેલી વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટવાળી વાત પણ યાદ આવે છે. જનતા પાસેથી ચોરેલા અબજો ડોલર વાપરીને એક એવી હોલિવૂડ ફિલ્મ બનાવવી જે પોતે જ જનતા પાસેથી ચોરી કરનાર એક નાણાકીય ઠગ વિશે હતી. આનાથી મોટી ઉદ્ધતાઈ કે વક્રોક્તિ શું હોઈ શકે?
અને આ એક વિચાર તો આખી સિસ્ટમ પર જ પ્રશ્નાર્થ મૂકે છે. 1MDB કૌભાંડ એ કોઈ તૂટેલી સિસ્ટમનો કિસ્સો નહોતો, ઉલટાનું તે એવી સિસ્ટમનો કિસ્સો હતો જે એનો દુરુપયોગ કેવી રીતે કરવો તે જાણનારાઓ માટે બરાબર એમના ધાર્યા મુજબ જ કામ કરી રહી હતી. મતલબ કે સમસ્યા કદાચ ખાલી અમુક વ્યક્તિઓના ભ્રષ્ટાચારની નથી, પણ આખી સિસ્ટમમાં જ કંઈક ગડબડ છે.
તો આ બધી જ ચર્ચા પરથી આપણા રોજિંદા જીવનમાં આપણા માટે શું શીખવા જેવું છે, શું બોધપાઠ લઈ શકાય?
ઘણું બધું. દાખલા તરીકે, જો કોઈ વ્યક્તિ ફાઇનાન્સ કે કાયદાના ક્ષેત્રમાં કામ કરે છે તો એમના માટે આ કિસ્સો નૈતિક જવાબદારી અને ડ્યુ ડિલિજન્સ એટલે કે યોગ્ય ખરાઈ કરવાનું મહત્વ સમજાવે છે. કોઈપણ સોદામાં જો કંઈક શંકાસ્પદ લાગે તો સવાલ પૂછવા જ જોઈએ.
બરાબર.
જે લોકો નીતિઓ બનાવે છે એમના માટે આ કિસ્સો એવો સંકેત આપે છે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય નિયમોને વધુ કડક બનાવવાની, વધુ પારદર્શક બનાવવાની જરૂર છે, ખાસ કરીને શેલ કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય સહકારના મામલે.
અને સામાન્ય નાગરિક તરીકે આપણે શું ધ્યાન રાખી શકીએ?
સામાન્ય નાગરિક તરીકે મને લાગે છે કે આપણે એ શીખવાનું છે કે જે દેખીતી ચમકદમક હોય એની પાછળની વાસ્તવિકતા પર હંમેશા સવાલ ઉઠાવવો જોઈએ. જો કોઈ વસ્તુ ટુ ગુડ ટુ બી ટ્રુ લાગે એટલે કે સાચી હોઈ શકે એના કરતાં વધુ સારી લાગે તો સાવચેત રહેવું જોઈએ.
હા, એ વાત તો છે.
અને એ પણ સમજવું જરૂરી છે કે ભ્રષ્ટાચાર કેવી રીતે આખા તંત્રને, આખા દેશને નબળો પાડે છે. અને એટલે જ સરકાર પાસે પારદર્શિતાની માંગ કરવી એ પણ એક નાગરિક તરીકે આપણી ફરજ બની જાય છે. અને હા, વિવેચનાત્મક વિચારસરણી કેળવવી એ તો આજકાલ બહુ જ જરૂરી છે.
આટલી વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની ચર્ચા પછી અંતે તમારા મનમાં કયો મુખ્ય વિચાર સૌથી વધુ ઘૂંટાઈ રહ્યો છે?
મારા માટે સૌથી ચિંતાજનક વાત એ છે કે આ આખી વૈશ્વિક નાણાકીય સિસ્ટમ ખરેખર કેટલી હદે નબળી અને ભ્રષ્ટાચાર માટે સંવેદનશીલ છે. એમ કે એક વ્યક્તિ જો એની પાસે યોગ્ય જોડાણો હોય અને સિસ્ટમની ખામીઓની સમજ હોય તો એ આટલા મોટા પાયે છેતરપિંડી કરી શકે છે. આ ભવિષ્ય માટે એક મોટી ચેતવણી છે. અને બીજું, જે સંસ્થાઓ, બેંકો, ઓડિટર્સ, વકીલો જેમને આ સિસ્ટમના રક્ષક માનવામાં આવે છે, એમની નિષ્ફળતા અથવા તો એમની મિલીભગત કેટલી ગંભીર હોઈ શકે છે એ પણ આ કિસ્સો દેખાડે છે.
હું તમારી સાથે સહમત છું. અને મારા માટે આ આખી કથા એ પણ યાદ અપાવે છે કે ભ્રષ્ટાચારની અસર ફક્ત આર્થિક નથી હોતી. પૈસા જાય એ તો નુકસાન છે જ, પણ એનાથી પણ મોટું નુકસાન એ છે કે એ લોકશાહી સંસ્થાઓમાં લોકોનો જે વિશ્વાસ હોય છે એને ડગમગાવી દે છે.
સાચી વાત.
જ્યારે શાસકો અને શક્તિશાળી લોકો પોતે જ જનતાના પૈસાની ઉચાપત કરતા પકડાય ત્યારે સામાન્ય માણસનો આખી સિસ્ટમ પરથી ભરોસો ઉઠી જાય છે. અને આ નુકસાન પૈસાના નુકસાન કરતાં પણ ઘણું મોટું અને લાંબા ગાળાનું હોય છે.
આથી એક સવાલ ઊભો થાય છે જે કદાચ આપણે આપણા શ્રોતાઓ માટે વિચારવા છોડી જઈએ. 1MDB જેવા આટલા મોટા કૌભાંડો બહાર આવ્યા પછી શું ખરેખર વૈશ્વિક નાણાકીય સિસ્ટમમાં એટલા પૂરતા સુધારા થયા છે કે ભવિષ્યમાં આવું ફરીથી ન બને? શું આપણે ખરેખર પહેલાં કરતાં વધુ સુરક્ષિત છીએ કે પછી ઇતિહાસ ગમે ત્યારે ફરીથી પુનરાવર્તિત થઈ શકે છે?
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.